વાર્તા 100 સંવત 1983 ફાગણ વદ 14 બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. શ્રીજી મહારાજે સમ ખાઈને કહ્યું છે કે આ સભા અક્ષરધામની છે, તે દિવ્ય દ્રષ્ટિએ દેખાય છે. આ સભાનો તથા મહારાજનો મહિમા ને સુખ કોઈ અનુમાને કરીને કહે છે, કોઈ પ્રમાણ કરીને કહે છે, કોઈ દેખીને કહે છે, તેમાં જે સાક્ષાત દેખીને કહે છે તે ખરું છે. તે સાક્ષાત દેખનારા આ સભામાં બેઠા છે, બેડા મહારાજ પણ સાક્ષાત બિરાજે છે. જેમ દ્રવ્ય હોય તેમાં ઘી સાકર આદિ વસ્તુ રહી છે, તેમ એવા મોટા મુક્ત હોય ત્યાં મહારાજ સાક્ષાત બિરાજતા હોય. તે ખોળે તો હાથ આવે, માટે જોગ સારો છે, વખત સારો છે, તેથી આ કામ અવશ્ય કરી લે. આ જોગ તો અક્ષરને પણ નથી, કેમ કે અક્ષર ઐશ્વર્યમાં એટલે જ રહે છે, તેથી આગળ ગતિ નથી, તેથી પર એકાંતિક છે, ત્યાં સુધી અવર ભાવ છે. તેના ઉપર પરમ એકાંતિક છે, તે પર ભાવમાં છે, અને જે અનાદિ મુક્ત છે તે તો તેથી પણ પર ભાવમાં છે. તેની સ્થિતિ કરવાની પૂરી થઈ રહી. એવા અનાદિ મુક્ત અનંત કોટી દિવ્ય સાકાર રૂપ થકા મૂર્તિમાં રહ્યા છે, એવું એ મૂર્તિનું અપારપણું છે. માટે મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારે વારે લાવવું, પણ વાતોને નોરે મૂર્તિથી બહાર નીકળી જવું નહીં. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે. માટે માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન એ સર્વેમાં મૂર્તિ મુખ્ય રાખવી. આ મુક્ત આદિ જેવા જણાય છે, પણ આદિ નથી, અનાદિ મુક્ત છે. એવા મોટાનો જોગ કરી લેવો ને મૂર્તિમાં સદા રસબસ રહેવું, પણ મૂર્તિથી બહાર નીકળવું નહીં. આપણે નિજ મંદિર કરવું એટલે મૂર્તિમાં જ રહેવું. તે નિજ મંદિર ક્યારે થાય? તો જ્યારે મોટા અનાદિને વિશે આત્મબુદ્ધિ રાખીને વર્તે તો થાય. તે આત્મબુદ્ધિની વાત જબરી છે. આજ મહારાજ તથા અનાદિ મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે. જો ખરું હેત હોય તો તેને મહારાજ પોતે હેતે કરીને ખેંચે છે. આ સભામાં મહારાજ અને મુક્ત બેઠા છે. આ સંત દિવ્ય મૂર્તિ છે. આ સભા ધામની છે. આ સંત સાક્ષાત મહારાજ ભેળા રહ્યા થતા દેખાય છે. આ સંત બહુ જબરા છે, તે ઓળખવા લોકાલોક જેવડી જબરી ઘાંટી છે, તેથી પ્રત્યક્ષ ભેળા બેઠા હોય પણ પરોક્ષ જેવો પ્રત્યક્ષનો મહિમા સમજાતો નથી. પછી એમ વાત કરી છે, ચાર પ્રકારનો પ્રલય મહારાજની ઈચ્છા પ્રમાણે થાય છે. તેમાં જ્ઞાન પ્રલય તો પુરુષ પ્રયત્ન કરીને થાય, તે જ્ઞાન પ્રલય સદાય રહે છે, અને ચૈતન્યની મૂર્તિ થાય એટલે મહારાજના અનુભવ જ્ઞાને કરીને અનાદિ મુક્ત થાય છે. તેવા અનાદિ મુક્તનો ને મહારાજનો દ્રોહ કરે તો તે દિવ્ય ગુણ પામેલો હોય તો પણ નાશ પામી જાય. જે મંદિરનો દ્રોહ કરે તે ભેળો મહારાજનો દ્રોહ થાય તેમ. આત્યંતિક મોક્ષ તો મોટાની કૃપાએ જ થાય, કારણ કે પોતે દિવ્ય મૂર્તિ છે. સત્સંગમાં પ્રસાદીના ચરણાર વિંદમાં પણ કેટલાકને ખેંચતાણ થાય છે. તેનું કારણ કે એ દિવ્ય વસ્તુ છે, પણ પોતાના ચૈતન્યમાં મૂર્તિ પધરાવે તો લાખો કરોડો ચરણારવિંદની જોડું થાય તે ખૂટે નહીં. માટે આત્માને વિશે મહારાજ પધરાવીને પરમ એકાંતિક થવું, તો તેને પછી મહારાજ તથા અનાદિ મુક્ત મૂર્તિના સુખમાં ખેંચી લે છે. સર્વે સંત અક્ષરધામમાં બેઠા છો એટલે વનમાં બેઠા છો, પણ રાજ્યમાં નથી. મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય તમારો ભાગ નથી એમ જાણવું અને જે મૂર્તિમાં રહેતા હોય તેમનો જોગ કરવો, તેવા મોટા આજ સત્સંગમાં દયા કરી દર્શન આપે છે. આ સભા તથા આ સંત તે દિવ્ય ચૈતન્ય બ્રહ્મની મૂર્તિઓ છે. તેમની અખંડ સ્મૃતિ રાખવી, સમાધિ કરતા અખંડ સ્મૃતિ વિશેષ છે. કેમ જે સમાધિ વાળાને સમાધિ થાય ત્યારે સુખ, પછી ખાલી. માટે અખંડ સ્મૃતિ વાળાને મૂર્તિ ન દેખાય તો પણ અધિક છે. આપણે તો સદાય દિવ્ય ભાવ રહે એવી મહારાજને પ્રાર્થના કરવી તો મહારાજ તથા મોટા અનાદિ રાજી થાય છે. જો અનાદિ મુક્તની કૃપા સાધ્યમાં પડ્યો રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય. માટે કૃપા સાધ્યમાં કામ બહુ થાય છે. મોટા અનાદિ મુક્ત આ સભામાં પ્રત્યક્ષ બેઠા છે ને પોતે કહે છે, પણ પરોક્ષ નથી. માટે દિવ્ય ભાવ રાખવો ને ચડતો રંગ રાખવો. મહારાજનો અને મોટાનો મહિમા વાચ્યાર્થ જાણે તો કામ ન થાય, પણ જો લક્ષ્યાર્થ જાણે તો કામ પૂરું થઈ જાય. અત્યારે શરદ ઋતુ ચાલે છે, તેમાં ફળ થાય છે. જેમ ચાર યુગના ફળ થાય છે તેમ મોટા અનાદિના શબ્દ હેત વિશ્વાસથી સાંભળે તો ભાગવતી તનુરૂપ ફળ થાય છે. મોટાની વાતોમાં કેટલાકના હાડકા વિંધાઈ જાય છે, પણ નિશ્ચય નથી તેથી મહિમા જણાતો નથી, શ્રદ્ધા આવતી નથી. માટે તર્ક કરે તો મોક્ષ ન થાય, પણ જો લક્ષ્યાર્થ મહિમા જણાય તો તેનું ભાગવતી તનુ બંધાઈને કિશોર અવસ્થા આવે છે અને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ રૂપ થાય છે. તેમાં સ્વામી સેવકપણું દ્રઢ રહે છે ને પુરુષોત્તમના જેવો આકાર થાય છે. અને અક્ષરાદિક સર્વેને વિશે તો શ્રીજી મહારાજનું તેજ અન્વયપણે રહ્યું છે. મુક્ત તો નકરું મૂર્તિનું સુખ ભોગવે છે, માટે આપણે ખૂબ જમી લેવું. એમ વાત કરી રહ્યા પછી પોતે બીજે દિવસે કચ્છમાં જવાની ઈચ્છા બતાવી ને હરિભક્તોને કહ્યું છે, અમારે આ વખતે 8 દિવસ રહેવાનું હતું, પણ 15 દિવસ થવા આવ્યા. હવે કાલે અમારે જવું છે. તે વખતે લાલુભાઈ, મહાદેવભાઈ, દેવજીભાઈ, હીરાભાઈ, સાવલદાસભાઈ, હરિભાઈ, માસ્તર પ્રભાશંકરભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિ હરિભક્તોએ વિનંતી કરી છે, બાપા હજી 8 દિવસ રોકાઓ તો સારું, કેમ કે ઘણા હરિભક્તો દર્શન સેવા સમાગમના પ્યાસી રહી ગયા છે. તમે દયા કરીને પધાર્યા છો, તેમ દયા કરી 8 દિવસ વધુ રહો તો રાજી થઈએ. ત્યારે બાપાશ્રી કહે, 8 દિવસ વધુ રહીએ કે અખંડ રહીએ, બેમાં ક્યું સારું? સ્વામી સામું જોઈને કહે, બોલો સંતો, તમને કેમ લાગે છે? ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજી બોલ્યા છે, બાપા આપ જેમ રાજી થાવ તેમ કરો. 8 દિવસ વધુ રોકાશો તો પણ અખંડ રહ્યા વિના ક્યાં ચાલે તેમ છે. જ્યાં મહારાજ ત્યાં આપ છો, તે મહારાજ કઈ ઠેકાણે ન હોય. મહારાજ તો સર્વત્ર છે, તેમ આપનું પણ એવું છે. માટે જેમ ઠીક લાગે તેમ કરો. તે વખતે બાપાશ્રીની મરજી કચ્છમાં પધારવાની જાણી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કોઈ સંતોએ વધુ આગ્રહ કર્યો નહીં. હરિભક્તોને કહ્યું કે તમો કરાચીવાળા હરિભક્તોએ ઘણા લાભ લીધા, બાપાશ્રીએ પણ તમને સર્વેને પોતાના જાણી ન્યાલ કરી મૂક્યા છે. હવે તો જેમ મૂર્તિમાં રાખ્યા છે તેમ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવજો. મૂર્તિ ભીડા અનંત અનાદિ મુક્ત રસબસ ભાવે એ સુખ લીધા જ કરે છે. વર્તમાન કાળે બાપાશ્રી એ દિવ્ય સુખ પમાડવા દ્રષ્ટિગોચર વર્તે છે. ગામોગામ ફરી જે જે શરણે આવે છે તેને મહારાજની મૂર્તિના સુખ ભોગતા કરવાનો જ એમનો ઠરાવ છે. માટે તમો જેમ બાપાશ્રી રાજી થાય એમ રાજી રહો. જુઓ ને બાપાશ્રીની આ શહેરના હરિભક્તો ઉપર કેટલી દયા છે. તેથી દિવ્ય રૂપે મહારાજની મૂર્તિમાં તો બાપાશ્રી અખંડ રહ્યા છે. પણ આ તો સૌને દેખાય કે બાપાશ્રી પધાર્યા અને 8 દિવસ રહ્યા કે 10-15 દિવસ રહ્યા, આમ લહાવ લીધા. આવા આશીર્વાદ મળ્યા એવી રીતે આ શહેરમાં બાપાશ્રીએ 4 વખત પધારી દર્શન આપ્યા. તેમાં પ્રથમ 1967ની સાલમાં, પછી વળી 1972માં, ત્રીજી વખત 1979 અને આ વખતે 1983માં એમ 4 વખત બાપાશ્રીએ પ્રત્યક્ષ નાના મોટા સ્થિતિવાળા, સ્થિતિ વિનાના, એકાંતિક, પરમ એકાંતિક, મુમુક્ષુ કે સાધારણ અલ્પજીવો આદિકને દર્શન આપ્યા. તેમાં કેટલાય પ્રસિદ્ધ કાર્યો કર્યા. કેટલીક પારાયણો થઈ, ગાડી ખાતાના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજ દિવ્ય રૂપે મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા, જેનું સ્મૃતિરૂપ સ્થાન કરાવી ચરણારવિંદ પધરાવેલા, ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી ઘેર ઘેર બ્રહ્મયજ્ઞ થયા. મોહનભાઈને ઘેર પણ મૂર્તિ પધરાવી પારાયણ થઈ તથા સુખશૈયામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. તે ઉપરાંત મલીરબાગ પ્રસાદીમય થયો. હજારો હરિભક્ત તથા મુમુક્ષુએ સહિત હવાબંદરનો સમુદ્ર કિનારો સ્મૃતિરૂપ કર્યો. વળી કેટલાય જીવોને આત્યંતિક મોક્ષરૂપ અભયદાન આપ્યા. આવી રીતે બાપાશ્રીએ કરાંચીના હરિભક્તોને ઘણા સુખ આપ્યા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સ્વામી ઈશ્વરચરણ દાસજીએ અમારું અહીં આવવાનું યાદ ઠીક રાખ્યું છે, તોય 2 વખતનું તો ભૂલી ગયા. ત્યારે સ્વામીશ્રી કહે, બાપા આપ કઈ વખતે પધારેલા તે રહી ગયું. ત્યારે પોતે કૃપા કરીને બોલ્યા જે, અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીની સાથે આવેલા તથા જ્યારે 20 વર્ષના હતા ત્યારે પણ આવેલા. તે વખતે આ કરાંચી બીજી ભાતની હતી, હવે તો મોટું શહેર બની ગયું છે. અમે આવેલ તે દિવસ તો આવું કાંઈ નહોતું. એમ કહી પોતાની 2 વખત વધારે આવ્યાની સ્મૃતિ કરાવી આપી. તેથી સ્વામી વૃંદાવન દાસજી તથા સ્વામી ઈશ્વરચરણ દાસજી આદિ સંતોએ પ્રથમ સાંભળે જે બાપાશ્રી નાના હતા ત્યારે કરાંચી આવે તે સ્મૃતિ યથાર્થ થઈ. પછી હીરાભાઈ, ઉકાભાઈ તથા સાંવલદાસભાઈએ બાપાશ્રી તથા સદગુરુ આદિ સંત મંડળ અને હરિભક્તોને મલીરના પોતાના બગીચામાં તેડી જવાનું આગલે દિવસે નક્કી કર્યું. તેથી સમય થયો એટલે સૌને તૈયાર થવાનું કહીને વાર્તાની સમાપ્તિ કરી. બાપાશ્રી તથા સંતોએ ઠાકોરજીને થાળ જમાડ્યા. હરિભક્તો પણ સાથે ચાલવા હાજર થયા ત્યાં મોટરો આવી. તેમાં બેસીને સંત હરિભક્તો કીર્તન બોલતા મલીરના બગીચે જવા નીકળ્યા. વચમાં નદી આવે છે તે ઠેકાણે ઉકાભાઈ તથા બગીચામાં રહેનારા માણસો સામા આવ્યા. રેતીને લીધે મોટર ન ચાલતી હોવાથી સંત હરિભક્તો ચાલ્યા ને બગીચામાંથી એક ગાડું આવેલ તેમાં બેસી બાપાશ્રી બગીચામાં આવ્યા. પછી પાથરેલ આસન પર બેસી વૃક્ષની ઘટા સામું જોઈને કહ્યું કે સ્વામી, આ વૃક્ષ બધા આ દિવ્ય સભાના દર્શન કરે છે. તેથી સર્વે દિવ્ય ભાવને પામી ગયા. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો તેના અનંત જન્મના પાપ બળી જાય. આ સ્થાન સર્વે નિર્ગુણ થઈ ગયા. મહારાજ કહે છે કે તમે જે વૃક્ષ તળે બેઠા હો તથા જે નદી તળાવને વિશે પગ બોળો તે સર્વે તીર્થરૂપ થાય છે. એમ તમ જેવા ધર્મનિયમ વાળા સંત તેની તો વાત જ નોખી છે. એવી આ સંત સભા છે. આ તો મૂર્તિના સુખમાં ઝીલનારા સંત તેમના દર્શન ક્યાંથી? આવા દર્શને આત્યંતિક મોક્ષ થઈ જાય. એમ કહી ઉકાભાઈ, હીરાભાઈ, સાવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિ સર્વેની પ્રશંસા કરીને કહ્યું છે, આ સર્વેના હેત બહુ છે, તેથી હાથ જોડીને સદાય રાજી કરવા તત્પર રહે છે. એમની સેવા પણ એવી ભોળાને વિશ્વાસી બહુ. આવા સ્વભાવથી મહારાજ તરત રાજી થઈ જાય.
સત્સંગમાં દાસપણું રાખવું
એ જેવી કોઈ વાત નથી. પછી હીરાભાઈની પ્રાર્થનાથી હોજમાં સંત હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. સંતો કીર્તન બોલતા હતા અને હરિભક્તો પણ પ્રસાદી જળ માથે ચડાવી નહાતા હતા. તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા છે, ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની. એમ બોલતા સૌને મળ્યા ને કહ્યું છે, મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. અનંત મુક્ત એ સુખમાં કિલ્લોલ કરે છે. આ સર્વે દિવ્ય ભાવમાં જોવું. આપણે તો મૂર્તિ વિના કંઈ છે જ નહીં. પછી સ્વામી વૃંદાવન દાસજી તથા સ્વામી ઈશ્વરચરણ દાસજીને કહ્યું છે, સૌને મૂર્તિના સુખમાં ઝીલાવજો. અમે તો એ જ કામ કરીએ છીએ. સત્સંગમાં કેટલાય જૂના કહેવાતા હોય પણ આવી વાતની ખબર નહીં. એવાને જ્યારે આવી વાતો સમજાય છે ત્યારે અહો અહો થઈ જાય છે. આવા તીર્થ સ્મૃતિએ સહિત બહુ મોટું કામ કરે છે. આવી દિવ્ય સભાની સ્મૃતિથી આત્યંતિક મોક્ષ થાય છે. એમ કહી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી પછી વસ્ત્ર બદલી
ઓસરી પર આસને આવીને બેઠા ત્યારે ઉકાભાઈ, હીરાભાઈ, સાવલદાસભાઈ, હરિલાલ, કુંદન તથા હીરાભાઈના નાના દીકરા આદિ સહકુટુંબે મળી મહારાજની મૂર્તિને અને બાપાશ્રીને તથા સંતોને હાર પહેરાવ્યા.
બાપાશ્રીએ પણ એ સર્વેને પ્રસાદી હાર આપ્યા ને આશીર્વાદના વચન કહ્યા છે, આમ ને આમ સદાય ચડતો રંગ રાખજો ને મૂર્તિના સુખ ભોગવજો. પછી કહ્યું છે, હીરાભાઈ, તમારો હોજ ભારે પ્રસાદીનો થયો. આવા સંત હરિભક્તો નાહ્યા. આ તો મોટું તીર્થ થયું. મહારાજને સંત તે તો કેવળ કલ્યાણકારી છે. એમના સંબંધને જે પામે તેના બહુ મોટા ભાગ્ય. ક્યાં જીવ ને ક્યાં ભગવાન ને ક્યાં આવા સંત. અમને આ સંત અહીં લાવ્યા. આ તો અનેકને મહારાજના સુખમાં સંકલ્પ માત્રે પહોંચાડી દે એવા જબરા છે. પછી હરિભક્તોએ ઉત્સવ કરી કીર્તન ગાયા ને સર્વેને પ્રસાદી આપીને લાલુભાઈની પ્રશંસા કરી કહ્યું છે, આવા દેશમાં કેવા મુક્ત મહારાજે રાખ્યા છે. આ તો જંગમ તીર્થ કહેવાય. એમ કહી તેમને મસ્તકે હાથ મૂક્યા. પછી હીરાભાઈની પ્રાર્થનાથી તેમનો બીજો બગીચો નદીને સામે કાંઠે હતો
ત્યાં સંત હરિભક્તોએ સહિત જવા તૈયારી કરી.
પણ નદીમાં રેતી હોવાથી બાબાશ્રી ચાલી નહીં શકે એમ ધારી ઉકાભાઈ તથા સાવલદાસભાઈ ઘોડી લાવ્યા. બાબાશ્રીને તે પર બેસાડીને કીર્તન બોલતા સૌ એ બગીચે ગયા. ત્યાં કૂવાનું જળપાન કરી વૃક્ષો પર દ્રષ્ટિ કરતા માર્ગમાં ચાલતા સૌને દર્શન દઈ બાપાશ્રી રેલવે સ્ટેશન પર આવ્યા. ગાડીને આવવાની વાર હતી અને સંધ્યા આરતીનો સમય થવાથી ત્યાં સંત હરિભક્તોએ આરતી ધૂન કરી. સ્ટેશન માસ્તરે આ દિવ્ય સમૂહ જોઈ ખુરશીઓ મંગાવીને પ્રાર્થના કરી. તેથી બાપાશ્રી તથા સંત હરિભક્તો સૌ બેઠા. વાર્તા 100 પૂર્ણ.